તારીખ 14/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 765 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 443
ગાથા 237 ઉપર પ્રવચન નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં. સ્વપર પ્રકાશક સ્વભાવ છે તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પદાર્થોને જ્ઞાન જાણી રહ્યું છે પણ ભ્રાંતિગતપણે જાણી રહ્યું છે કે યથાર્થપણે જાણી રહ્યું છે, આ પ્રશ્ન છે. યથાર્થ જ્ઞાન થાય નિયમ જણાનાર પદાર્થો નિમિત્ત છે અને પોતે જ્ઞાન નૈમિતિક ભાવ છે. જ્ઞાન સ્વભાવના ભાન વિના જ્ઞેય પદાર્થ રૂપ જે નિમિત્ત છે તેનું જ્ઞાન યથાર્થ થતું નથી એમ કહેવું છે. જ્ઞેય પદાર્થનું જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન અયથાર્થ થાય છે, યથાર્થ થતું નથી. અયથાર્થ થવામાં જાણતા વેત ઇષ્ટ અનિષ્ટ પણ થાય છે, સારા નરસા પણ થાય છે, અથવા જાણનાર પદાર્થ સારો લાગે છે અથવા સારો નથી લાગતો એવું જે જાણવું થાય છે તે જ્ઞેય પદાર્થનું યથાર્થ જ્ઞાન નથી પણ અયથાર્થ જ્ઞાન છે. એ જ્ઞેય પદાર્થ ક્યારે સારો નરસો ન લાગે અથવા પોતે એને રાગ દ્વેષનો વિષય ક્યારે ન બનાવે કે જો પોતાના નિરપેક્ષ સ્વભાવનું ભાન હોય તો પદાર્થ માત્ર જ્ઞેય તરીકે જ્ઞાનમાં રહે, નહીંતર પદાર્થમાં ઠીક અઠીકપણાનો ભાવ ઉત્પન્ન થઈ આવે છે. નિરપેક્ષ સ્વભાવનું ભાન એટલે એકલો સ્વભાવ કે જેમાં કોઈની પરની અપેક્ષા નથી, અથવા સ્વભાવ તેને કહીએ કે જે પોતાના સામર્થ્ય સ્વરૂપ છે, સામર્થ્ય સહિત છે, સામર્થ્યયુક્ત છે અને એ સામર્થ્ય ઉપર કોઈ બીજાના સામર્થ્યની અસર આવતી નથી. પોતાના સામર્થ્યને હીણું કરીને કોઈ બીજાનું સામર્થ્ય એના ઉપર કાર્યગત થાય અથવા એના એને પ્રભાવિત કરે તો એ નિજ સામર્થ્ય ન રહે. પોતાનામાં સ્વભાવનું અનંત સામર્થ્ય છે અને એ અનંત સામર્થ્ય હોવાને લીધે પોતા ઉપર કોઈ પણ પદાર્થનો પ્રભાવ અસર કે કાંઈ પણ થઈ શકતું નથી એવી મારા સ્વરૂપમાં પરથી નિરપેક્ષતા છે એવા સ્વરૂપના જ્ઞાન વિના બાહ્ય પદાર્થ સ્વરૂપ નિમિત્ત છે તેનું જ્ઞાન પણ યથાર્થ થતું નથી કે હોતું નથી. અહીંયા તો બે વાત વિચારવા જેવી છે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં અને એક કે સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં. બે વાત લીધી છે એક સાથે, એક ક્રમથી લઈએ કે જ્ઞાનમાં અગ્નિ નિમિત્ત છે, ત્યારે આ ઠંડીનું વાતાવરણ છે, તો જ્ઞાનમાં ઠંડી લાગે છે એમ વાસ્તવિક અનુભવ હોય એમ સર્વ કોઈને લાગે છે. શું લાગે છે? કે ઠંડી લાગે છે. હવે એ ઠંડી લાગે છે એવું ક્યારે ન થાય એ યથાર્થ જ્ઞાન નથી. જ્ઞાનને ઠંડી લાગે છે તે કોઈ યથાર્થ જ્ઞાન નથી, કેમ કે જ્ઞાનમાં તો સ્પર્શના નથી. શીત અને ઉષ્ણ એ તો સ્પર્શ ગુણનો પર્યાય છે. ઠંડી જણાતા જ્ઞાન ઠંડુ થતું નથી, અને ઉષ્ણ પદાર્થ જણાતા જ્ઞાન ઉષ્ણપણાને પામતું
નથી.
અગ્નિને જાણે ત્યારે જ્ઞાન ઊંડું થતું નથી, પણ શરીરે અગ્નિ લાગી હોય ત્યારે દૂર જાણે ત્યારે તો એમ કહે કે બરાબર છે અગ્નિ દેખાય છે, પણ લાગતી નથી. પણ શરીરે અગ્નિ લાગે ત્યારે અગ્નિ દશામાં ઉપસર્ગ કરે ત્યારે બાળે, જો એને પોતાને એવો અનુભવ થાય કે આ અગ્નિ મને ઊની લાગે છે અને મને બાળે છે, તો સ્થિરતા કેવી રીતે રહે? સ્વરૂપ સ્થિરતા ત્યારે રહી શકે કે અગ્નિ બાળતી નથી એવો અનુભવ થાય ત્યારે. એવો અનુભવ ક્યારે થાય કે પોતાનું નિરપેક્ષ સામર્થ્ય છે એનો અભેદપણે અનુભવ કરવામાં આવે ત્યારે. અત્યારે ચાલતો ઉદય લઈએ તો જ્યાં સુધી નિરપેક્ષ એકનું જ્ઞાન ગ્રહણ ન થાય, જ્ઞાનને પોતે જ પોતાનું પદ, પોતાને જ પોતાનો ભાવ, પોતાને જ પોતાનો સ્વભાવ, એકનું જ્ઞાન જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી એને આ ઠંડી મને લાગી એવો અનુભવ થઈ આવે, જે મિથ્યા છે. અને જો એકનું જ્ઞાન અનુભવ ગોચર રહે તો ઠંડી ઓછી વધતી જેટલી હોય તેટલી જણાય, લાગે એવું અનુભવાય નહીં. હોવા છતાં એવું જ ઉષ્ણતા વિશે છે, એવું જ ઉષ્ણપણામાં છે. ત્યારે પરને જાણે છે પણ પરને વેદી શકતું નથી એવો સ્પષ્ટ અનુભવ આવે છે, અથવા પર વેદાતો નથી એમ સ્પષ્ટ સમજાય છે, અનુભવાય પણ છે અને અનુભવાય છે એટલે અનુભવથી સમજાય છે. એમને એમ સમજવું એ કોઈ સમજવું નથી, પણ એ બરાબર ક્યારે? કે અસરનો અનુભવ ન કરે ત્યારે. અનુભવ કરે કે મને ઠંડી લાગે છે, અને વિચાર કરે કે જ્ઞાન પરને જાણે છે અને પરને અનુભવતો નથી, તો એ વિચાર છે એ જ્ઞાનને પકડીને નથી, અધર અધર ચાલે છે. વિચારનું અવલંબન શું છે? વિચારનું અવલંબન ત્યાં જ્ઞાન પોતે નથી, વિચારનું અવલંબનમાં ત્યાં સ્વસંવેદન નથી, તેથી અધર અધર એમ વિચારે છે કે જે વિચારવામાં કોઈ આકુલતાનો અભાવ થાય એવો લાભ થતો નથી. મને ઠંડી લાગે છે એવી જે આકુલતા, અને ન લાગે તો સારું એવી જે આકુલતા, એનો વિચાર માત્ર થી અભાવ ન થાય. વિવ્રમંતતામાં કદાચ ફેર પડવો હોય તો પડે, પણ એનો અભાવ ન થઈ શકે. એટલે સ્વભાવના ભાન વિના આ તો રોજ સવાર સાંજ પ્રયોગ કરવા જેવો છે. આ ભેદ જ્ઞાન નો પ્રયોગ છે. જો જળ પરમાણુ ની પર્યાય જે ભિન્ન ક્ષેત્રે પદાર્થો રહ્યા છે એની ભિન્નતા પણ ન રહે તો રાગાદી થી હું ભિન્ન છું એ વાત ક્યારે આવી શકે? એ વાત આવી શકે. જો કે બંને યથાર્થપણે તો સાથે જ થાય છે. જ્યારે એકલા જ્ઞાન નું ગ્રહણ થાય છે અથવા જ્ઞાન જ્યારે પોતે પોતાને જ એકલાને જ ગ્રહણ કરે છે, અનુભવે છે, વેદે છે, ત્યારે જ એને સ્વપર પ્રકાશકપણામાં પર નિમિત્તનું જ્ઞેયરૂપ નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય છે કે આમ થઈ રહ્યું છે. મારા જ્ઞાનથી બહાર બાહ્યમાં આમ થાય છે, મારામાં થતું નથી, એ વાત સ્પષ્ટ છે. એવું યથાર્થ જ્ઞાન નિરપેક્ષ સ્વભાવના ભાન વિના અથવા સ્વભાવમાં અહંપણ થયા વિના થતું નથી. એ પહેલો બોલ છે. એક વાક્યમાં બે બોલ છે. અને જે સ્વપર પ્રકાશક સ્વભાવ છે તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. કોઈ એમ કહે કે ભલે અમને સ્વનું જ્ઞાન નથી થતું પણ પરનું જ્ઞાન અમને બરાબર થાય છે. હીરાનો વેપારી એમ કહે છે કે બરાબર હીરાને પારખું છું. કાપડનો વેપારી એમ કહે છે કાપડ પારખી જાણું છું. ગમે તે હું કાપડ આવે, આર્ટિફિશિયલ હોય તો તરત ખબર પડે, ખોટો હીરો હોય તો સાચો હીરો તપાસના મેં ખબર પડે. એ બધાને કઈ આત્માનું જ્ઞાન તો નથી અને પરનું જ્ઞાન છે. કમાણી તો હવે એના પૂર્વપુનનો યોગ હોય તો થાય, નહીં તો પૂર્વપુનનો યોગ ન હોય ને પાપનો યોગ હોય તો હોય તે ચાલ્યું
જાય.
પરખ સારી હોય ને ચાલી રહી, પરખ પાકી હોય તો પણ ઊંધી પડે. બરાબર પરખીને લે ભાવ બેસી જાય એમાં એની પરખ નું કામ આવે, એના વશની વાત હોય તો કોઈને રસ્તા ઉપર હાલવા દે
નહીં.
એટલે તો ત્યાં જ્ઞાન થયું પરનું, પરનું જ્ઞાન થયું એમ ખરેખર યથાર્થ પણ નથી. પર જણાતું નથી એમ કેવું નથી પણ પરનું યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં એમ જે કહ્યું એ સ્વના જ્ઞાન વિના પરનું પર તરીકેનું યથાર્થ જ્ઞાન ન થાય. આ સંયોગો મને સુખદાયક છે અને આ સંયોગો મને દુઃખદાયક છે એમાં પર જણાયું પણ યથાર્થપણે જણાયું
નથી.
તો સ્વનું જ્ઞાન થાય તો પરનું યથાર્થ જ્ઞાન થાય, નહીતર પર જણાય છે એ યથાર્થ પણ નથી. પર પર તરીકે નથી જણાતું પણ પર ત્યાં સ્વ તરીકે જણાય છે. માટે એનું પરનું જાણવું એ પરનું જાણવું નથી પણ પરનું સ્વ તરીકે જાણવું છે. આ મોટી ભૂલ છે. આ શરીર મારું, સંયોગો મારા, એમાં ફેરફાર થાય તો હીણપ થાય તે મારી, સારું થાય તો સારું થયું તે મારું, વજન વીધું તે મારું, સંયોગો વિધાય એમાં હું આગળ વધી ગયો, સંયોગોમાં ફેરફાર થતા હું પાછો પડી ગયો, એ બધા જે પ્રકાર છે એ પરનું સ્વ તરીકેના જ્ઞાનના પ્રકાર છે. તેથી ભિન્ન સ્વના જ્ઞાન વિના પરથી ભિન્ન સ્વના જ્ઞાન વિના સ્વથી ભિન્ન પરનું જ્ઞાન યથાર્થ થવું
નથી.
આમ શબ્દો સાદા છે પણ ચોખ્ખી વાત આ છે કે સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. ઉપર ટપકે તો એમ વિચારે કે સ્વનું જ્ઞાન ભલે ન થાય, બીજું દુનિયાભરનું પરનું જ્ઞાન થાય છે. આખી દુનિયાનો વિચાર કરે છે. અમેરિકા કઈ કરે પેલા એની આમ ચાલ છે એમ કહી દે, રશિયા વાળાની ચાલ અહીંયા નક્કી કરે. રાજકારણ એમ હાલે છે, પાકિસ્તાનની આવી ચાલ છે, આપણી સરકારની આવી ચાલ, ફલાણામાં દુનિયા આખી નો વિચાર કરે. પર મેં જાણે છે ત્યાં પર ને પર તરીકે નથી જાણતો. પછી જે પર નું જાણવું છે એ મોટી બોલવા. એટલે એમ ઉપરથી નહીં વિચારતા. પરનું પર તરીકે નું જ્ઞાન તે જ યથાર્થ છે અને તે જ પ્રયોજનભૂત જાણવું છે.
બરાબર.
પર કોણ છે, પર કોણ કોણ છે, કેવા કેવા પર પદાર્થો છે, એના ગુણધર્મો શું છે, તે શું કાર્ય કરે અને તે શું કાર્ય ન કરે, એ કોઈ પ્રયોજનનો વિષય નથી. પ્રયોજનનો વિષય માત્ર એટલો છે કે પર તે પર છે ને સ્વ નથી. એવી જે સ્વ પરની ભિન્નતા, એ ભિન્નતા વાળું જ્ઞાન છે તે યથાર્થ છે. એને સ્વપર પ્રકાશ જ્ઞાન યથાર્થ જ્ઞાન કહેવાય છે. એવું પોતાનું પરથી ભિન્ન પણ જાણ્યા વિના, એટલે સ્વના જ્ઞાન વિના, ભિન્ન સ્વના જ્ઞાન વિના પરનું ભિન્ન પરનું જ્ઞાન પણ થતું નથી, એટલે જ્ઞાન થયું નથી એમ કહેવામાં આવે છે. જ્ઞાન થયું છે એને ત્યાં અજ્ઞાન થયું છે એમ કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં પણ વિપરીત જ્ઞાન થયું છે એમ કહેવામાં આવે છે. સ્વમાં પોતાનું ભિન્ન જ્ઞાન સ્વભાવ,
સ્વભાવ
પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવ, એના અસ્તિત્વના ગ્રહણ પૂર્વક જ્ઞાન, તે જ્ઞાન પરને જાણવા કાળે, પરના પ્રકાશન કાળે જ્ઞાન પણ જ અનુભવમાં આવે. જેમ સ્વરૂપ પ્રકાશનના કાળમાં જ્ઞાયક તે જ્ઞાયક છે, એમ પર પ્રકાશનના કાળમાં જ્ઞાયક તો જ્ઞાયક છે. તે ક્યારે કે જ્ઞાયકને સ્વપણે જાણે ત્યારે, જ્ઞેયથી જ્ઞાયકને ભિન્ન જાણે ત્યારે. નહીતર પર પ્રકાશનના કાળમાં જ્ઞાયક રહેતો નથી પણ પરનું કરનારો થઈ જાય છે, પરનો કરતા થઈ જાય છે. જ્ઞાતા નહીં રહેતા, કરતા થાય છે. અને એ કરતા પણ એ જ મૂળ મિથ્યાત્વ છે, અનંત પરિભ્રમણનું એ કારણ છે.
પર પ્રકાશનના કાળમાં
જ્ઞાન તે જ્ઞાન છે એમ જો જ્ઞાનને સ્વભાવથી જુએ તો સમજાય. જ્ઞાનને સ્વભાવથી અંદરમાં ન જુએ તો પર પ્રકાશનના કાળમાં જ્ઞાન જ્ઞાનપણે, માત્ર જ્ઞાનપણે છે એને સમજાતું નથી અથવા અનુભવાતું નથી, પકડાતું નથી. સ્વપ્રકાશનના કાળમાં એટલે શુદ્ધોપયોગના કાળમાં તો આત્મા પોતે માત્ર જ્ઞાયકપણે અનુભવ ગોચર થાય છે. જેવો એ જ્ઞાયકપણે સ્વરૂપ પ્રકાશનના કાળમાં અનુભવમાં, સ્વરૂપ જાણને જાણવાના કાળમાં, સ્વરૂપને અનુભવવાના કાળમાં, પ્રકાશનું એટલે વેદનું પ્રકાશ શક્તિ સસંવેદન સ્વરૂપ છે, સ્વને વેદવાના કાળમાં જ્ઞાયકપણે વેદાય છે, એ પરને જાણવાના કાળમાં પણ જ્ઞાયકપણે વેદાય છે. તે જ્ઞાન યથાર્થ છે. પરને જાણવાના કાળમાં જ્ઞાયકપણે પોતે ન વેદાય અને પરનું વેદન પોતાને થતું હોવાનું જાણે કે માને કે સ્વીકારે તો તે જ્ઞાન અયથાર્થ છે, ઊંટું જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે.
સંવેદન ક્યાં છે?
પર પણ પર પર તરીકે ક્યાં જણાય છે? સ્વ જણાયો નહીં તો સ્વને જાણ્યા વિના એ પર છે એમ કેમ જાણે? કારણ કે પર તો સાપેક્ષ છે. સ્વ અને પર બંને પદ સાપેક્ષ છે. સ્વ પરની અપેક્ષા રાખે છે અને પર સ્વની અપેક્ષા રાખે છે. જો આ પર જણાય છે એમ કહો તો ત્યાં લક્ષ્મણ સ્વ છે તો પર ને પર તરીકે જાણ્યું બરાબર છે. પણ જો સ્વ લક્ષ્મણ નથી તો પર ને હું જાણું છું એ વાત નહીં. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં અને નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં. બીજા બે બોલ લીધા બીજા વચન પહેલામાં એ કે જ્ઞાન સ્વભાવના ભાન વિના એકલા જ્ઞાનને ગ્રહણ કર્યા વિના ભિન્ન જ્ઞેયનું યથાર્થ જ્ઞાન નિમિત્તનું જ્ઞાન યથાર્થ જ્ઞાન. નિમિત્ત જરૂર મારામાં અસર ઉપજાવે છે એવી ભ્રાંતિ રહે છે. કર્મનો ઉદય આત્માને વિકાર કરાવે છે એ આ ભ્રાંતિમાંથી જન્મેલી વાત છે. એને પોતાના એકલા જ્ઞાન સ્વભાવનું ભાન ન રહ્યું, જ્ઞાન ન રહ્યું એટલે નિમિત્ત મારામાં કાર્ય કરે છે. કર્મનો ઉદય કર્મના પરમાણુમાં રસ વિપાક રૂપે ઉદયમાં આવ્યો એટલું ને મારામાં પણ એને સાથે સાથે કાંઈક કર્યું એમ એક પદાર્થે બે પરિણામ ને કર્યા. બનારસદાસે ગાયું છે કરતા કર્મ પિતા, એક પદાર્થ બે પરિણામ ને કરતો નથી અને બે પરિણામ એક પદાર્થ દ્વારા કદી કરાતા નથી. એક પરિણામ કે કરતાન દરવદોય દો પરિણામ એક દ્રવ્ય ને ફરતું હૈ કરતું હૈ એને પાછળ. કર્મના ઉદય મને વિકાર કરાયો એવો સ્વીકાર જેણે સિદ્ધાંતિક રીતે કર્યો છે એને કર્મના ઉદયથી ભિન્ન હું છું એવી સ્વરૂપ સ્થિરતાનું વલણ થઈ શકે. એ સદાય ભયભીત રહે છે કે કોણ જાણે કેવો કર્મનો ઉદય આવશે અને મારી હાલત કેવી થઈ જશે. કેમ કે એને એ તો ખબર નથી કર્મનો ઉદય કેવો આવશે એ તો ખબર નથી. જ્યોતિષ પાસે જોડાવે પછી કઈ નિવારણ કરી શકે કે નહીં? ત્યારે જ્યોતિષ એમ કહે કે જો ભાઈ હું તને ગણિત ગણીને કહી શકું કે આમ થશે પણ એ થતું ફેરવવાને કોઈ સમર્થ નથી. થશે તે થશે પછી એ જ્યોતિષીઓ એનું નિવારણ કરવાના જે ઉપાય બનાવે છે બુદ્ધિ બહુ છે એટલે ક્યાંક તો બુદ્ધિ કામ કરે ને. મેં કીધું હવે એની કોઈ બુદ્ધિ ના કરે આ વિચારવાની કઈ મળે એવું બુદ્ધિ વાળા ઉઘાડ લઈને આવ્યા હોય તું પૂર્વ કરવાનો સમજી લે આમ થશે. આ આત્મા પોતાનું આ મનુષ્ય ભાવમાં હિત કરી નહીં શકે અને કરી શકશે એ જ્યોતિષ દ્વારા ખબર પડે છે. પછી પ્રયત્ન શું કરવા કરવો? ઠીક ભાઈ જ્યોતિષનો વિષય તો કર્મના ફળ સ્વરૂપ છે અને આત્માનું હિત તો અકર્મ દશા છે એટલે એ જ્યોતિષનો વિષય નથી આત્મા. પછી ખબર પડે કે આ માણસની વિચારધારા અધ્યાત્મની છે. પણ અધ્યાત્મનું કેટલું કાર્ય કરી શકે એ એમાં ન આવે, કેમ કે એ કોઈ કર્મના ફળનું સ્વરૂપ નથી. એટલે એને એ સ્વતંત્ર પુરુષાર્થ થાય છે. કર્મના ફળ ભલે નિશ્ચિત હોય પણ એમાં ફેરફારો થાય છે. થાય છે તો ઘા થાય, તો પછી બાહ્ય કારણો છે ને, ફેરફારો થાય છે, જીવના જ પરિણામ એ પછી સ્વીકારે છે. ફેરફારો થાય છે એ સ્વીકારે છે, તો પછી જો ફેરફાર થાય છે તો પુરુષાર્થ કેમ સ્વીકાર્ય નથી? અને જો તે એમ જાણ્યું કે કર્મનું ફળ જે આવવાનું છે તે નિશ્ચિત છે, તો પછી એને દૂર કરવાનો ઉપાય પણ કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ પુરુષાર્થ પણ રહેતો નથી. તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા, જે આવવાનું છે તો આવવાનું છે. પણ એમાંથી એમ સોળું લેવાને બદલે એને કેમ ફેરફાર કરીને પ્રતિકૂળતાને હટાવવી ને અનુકૂળતાને કેમ લાવવી, એ બાજુ એની વિચારણા ઢળે છે. એ જ્યોતિષ જ્ઞાનથી પણ વિપરીત છે, જ્યોતિષના વિષયથી પણ એ વિષય. જીવ સંયોગમાંથી સુખ લેવાનો લાલચો, આ જગતનો જીવ સંયોગોની અનુકૂળતાઓ અને સંયોગોમાંથી અનુકૂળતામાંથી સુખ લેવાનો લાલચો છે. એટલે એ ગોતે છે કે મારી અનુકૂળતા બતાવો, ક્યાં ક્યાં મારી અનુકૂળતા છે. કેમ કે અનુકૂળતા નથી ત્યાં સુધી એને સુખ નથી. અનુકૂળતા જાણીને પણ એને એમ થાય છે કે ચાલો હવે આ કાર્ય મારું જે મારી આ સમસ્યા છે એ આટલા ટાઈમે પૂરી થવાની છે. જ્યોતિષ ત્યાં સુધી હવે મોટી રાખો, મને ખબર તો પડી. આમ નામ પર પદાર્થની આ જ પ્રકારે પર પદાર્થમાંથી સુખની આશાથી જીવ એ આશાના તાંતને ટીંગાઈ રહ્યો છે અને કિંમતી મનુષ્ય પર્યાયનું આયુષ નિર્ગમન કરી નાખે છે, ગુમાવી દે. ત્રીજો બોલ છે કે ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં. નિમિત્તનું જ્ઞાન, નિમિત્ત કાંઈ કરે છે તે નિમિત્તનું જ્ઞાન નથી. કોઈ પણ અન્ય પદાર્થને, અન્ય પદાર્થની પર્યાયને સાનુકૂળ પણ વરસ વરસ જોવામાં આવે ત્યારે એને નિમિત્તનો આરોપ આવે છે. જેમ કે ગુરુ પોતાના રાગને કારણે ઉપદેશ દેવાની પ્રવૃત્તિમાં આવે છે અને શિષ્ય છે પોતાની યોગ્યતા હોય તો ઉપદેશ પામે છે અથવા ગ્રહણ કરે છે, અયોગ્યતા હોય તો પામતો નથી. તો જે પામે છે એને નિમિત્ત થયું એમ કહેવામાં આવે છે અને નથી પામતો જે શિષ્ય તેને નિમિત્ત પણ નથી એમ કહેવામાં આવે છે. તો બે બંને સાંભળવા બેઠા છે એમાં એકને નિમિત્ત ને એકને નહીં નિમિત્ત એમ બનતું હોય તો નિમિત્ત શું કરે છે? ખરેખર નિમિત્ત કઈ કરતું નથી. અરીસામાં પ્રતિબિંબ પડે છે તો અરીસાની પર્યાયને જેનું બિંબ છે કે જેનું પ્રતિબિંબ પડે છે તે નિમિત્ત છે. પણ એ અરીસામાંથી કાચ કાઢી નાખીને પાછળ જે પાટિયું છે ઊઠું હોય તો પાટિયું એ પછી રાખે છે નો પ્રતિબિંબ પડે કાચ કાઢી લીધા પછી. તો પ્રતિબિંબ કાચને લઈને પડે છે કે પ્રતિબિંબ સામા પદાર્થને લઈને પડે છે? સામો પદાર્થ શું કરે છે ત્યારે પ્રતિબિંબ પડે છે? કે કાચને કાચ પણ તો કરતો નથી ને પૂઠાને કાચ પણ કરતો નથી. સ્વયં પોતાના કારણે ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે સદ્રષ્ટા જોઈને, મેળ જોઈને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવામાં આવે છે અથવા નિમિત્તપણાનો આરોપ સંયોગિક પદાર્થ ઉપર કરવામાં આવે છે સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્ત નું જ્ઞાન થાય નહીં, ભિન્ન નિમિત્ત નું જ્ઞાન થાય. નિમિત્ત નું નિમિત્ત તરીકે જ્ઞાન ન રહે. નિમિત્ત જાણે ઉપાદાન માં કઈક કરે છે, નિમિત્ત ને ઉપાદાન બનાવી દે. નિજ સામર્થ્યના જ્ઞાન વિના અન્ય પદાર્થને પોતાના સામર્થ્યમાં કાર્ય કરનાર ભેળવે છે અને તેથી તેને નિમિત્તના સ્થાનમાં રાખવામાં આવે. કૈલાસચંદજી કહેતા, કૈલાસચંદજી શાસ્ત્રી સોનગઢ વાળા નિમિત્ત માનતા નથી એવું નથી, પણ નિમિત્ત કઈ કરતું નથી કરે છે એવું માનતા નથી. નિમિત્ત ઉપાદાનમાં કઈ કરે છે એવું માનતા નથી, પણ નિમિત્ત માનતા નથી એવું કઈ નથી. ઓકે, નિમિત્ત શું? કે નિમિત્ત સંયોગિક પદાર્થ જેની ઉપસ્થિતિ હોય છે અને જેને લઈને અનુકૂળતા છે એમ કહી શકાય છે, કહેવા માત્ર છે, ખરેખર નથી. સાયન્સમાં આવે છે કે નહીં, કેટલિક એજન્ટ આવે છે કે નહીં? કેટલિક એજન્ટ એટલે અન્ય પદાર્થની ઉપસ્થિતિમાં કોઈ પણ ફંક્શન થાય બીજા બે પદાર્થો વચ્ચે, ન હોય તો ન થાય, એને કેટલિક એજન્ટ કહે છે. કેમેસ્ટ્રીમાં બહુ શરૂઆતમાં આવે, મેટ્રિક સુધીમાં કેટલું આવે? એ પદાર્થ એમને મરે કેટલિક એજન્ટ ને તમે જે હવે એ કેટલિક એજન્ટ ને તમે જુદો કાઢી લ્યો તો એમાં કઈ ફેરફાર ન થયો હોય, એનું વજન ન ઘટ્યું હોય, એના એની અવસ્થામાં કોઈ ફેરફાર ન થયો હોય, એમને જ હોય, ખાલી એમને પીડ્યો હોય, ખાલી એની હાજરીમાં. વિજ્ઞાનની દ્રષ્ટિએ નિમિત્ત છે એ કેટલિક એજન્ટ જેવું છે, કાંઈ ન કરે એમને એમ પડ્યું રહે ઉપસ્થિત, પણ એની ઉપસ્થિતિ હોય ને કાર્ય થાય, ન હોય તો ન થાય, એવો એક એક માર્ગીય વન વે છે એની અંદર. ન હોય તો ન થાય એટલે કાંઈ એ કરે છે એવો બીજો માર્ગ નથી પાછો. શું આ પીપળો છે ને, પીપળો એ દિવાલમાં ઉગે છે. આપણું પરમાગમ મંદિર છે, અત્યારે બધું પ્રતિષ્ઠા આવે છે એટલે બધું તપાસવા એક વાર ગયા તો ઉપર બે ચાર જગ્યાએ દિવાલમાં પીપળો થયેલો. હવે ઉપર એટલો બધો ઉનાળામાં તડકો પડે કે જો માણા આખો દિવસ તડકે ત્યાં બેસી રહે ને તો મરી જાય, આખો દિવસ તડકો ખાય શું થાય, દૂધ લાગે ને મરી જાય, અને ઠંડીમાં આખો દિવસ બેહે તો શરદીમાં મરી જાય. એવી ઠંડી ગરમી પડે પણ પીપળાને કાંઈ ન થાય, એવો ને એવો લીલોરીએ વધતો જાય, કોઈ પાણી પાય નહીં, ત્યાં કોઈ પાણી પાવા ચકલા બકલા કઈ પીપળાનું ચેતું છે એ ક્યાંક લાવીને મૂકી દીધું હોય દાણો, એમાંથી ઉગી નીકળે છે, તિરાડ બિરાડમાં જાય ને એમાંથી ઉગી નીકળે છે. કેટલી જગ્યાએ, બે ચાર જગ્યાએ પીપળા ઉગી જાય. વાવે તો ઉગે કે વગર વાવે ઉગે, માણસ એમ કે વાયવા વગર, બી વાયવા વગર ઉગે નહીં. તમે કહો છો કે નિમિત્ત કાંઈ કરી શકતું નથી, પણ બી વાયવા વગર ઉગતું નથી કે આવી ગયું, જો વગર વાવે આપોઆપ એની ઉપાદાનની શક્તિ છે. જે નથી ઉગતું એની એવી શક્તિ છે, અને ઉગે છે એ એની શક્તિ છે. અરીસામાં પ્રતિબિંબ પડે છે એ અરીસાની યોગ્યતા છે, અને લાકડાના પાટિયા ઉપર પ્રતિબિંબ પડતું નથી કે પથ્થર ઉપર પ્રતિબિંબ પડતું નથી એની યોગ્યતા છે.
પ્રતિબિંબ પારનાર બે માંથી કોઈ જગ્યાએ ક્યાંય કરતો નથી, કઈ પણ ન કરે. આમ બંનેની ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન યથાર્થ થાય નહીં. યથાર્થ છે યાદ દીપક લઈ દીધું બધી જગ્યાએ. નિમિત્તનું જ્ઞાન થાય નહીં એટલે નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં, નિમિત્તનું નિમિત્તપણે જ્ઞાન થાય નહીં. મુમુક્ષુ સત્પુરુષની ભક્તિ કરે, ગુરુની ભક્તિ કરે, દેવની ભક્તિ કરે ત્યારે એમ કહે કે આપ અમારા તારણહાર છો, આપ અહીંયા ન જન્મા હોત તો અમારું શું થાત. મુનિઓ પણ એમ કેવું, કુંદાચાર્યમાંથી શિલાલેખો મળ્યા છે મુનિઓના લખાવેલા, કુંદાચાર્ય આ ક્ષેત્રે આપનો જન્મ હોત તો કોને ખબર અમારું શું થયું હોત, અમે આ માર્ગમાં હોત કે ન હોત, માર્ગને અમે કેમ પામી શકત. તો શું કુંદાચાર્યજીએ કઈ કરી દીધું, એમની ગાથાઓ રહી ગઈ ને પોતે સ્વર્ગમાં બિરાજે છે. અહીંયા ગુરુદેવને આત્મજ્ઞાન થયું ગાથાઓ વાંચતા. કુંદાચાર્ય શું કર્યું, કઈ ન કર્યું, ગાથા નહોતી કરી. અને ગાથાએ શું કર્યું, કાર્ય ઉપાદાનથી થાય છે. જો આત્મજ્ઞાન સમયસાર વાંચતા થતું હોય તો જેટલા સમયસાર વાંચે એ બધાને થાય, થાય કે ન થાય. વર્ણિજીને કંઠસ્થ હતો, આખો સમયસાર ટીકા સહિત કંઠસ્થ હતો, એટલો બધો એનો અભ્યાસ હતો. દ્રષ્ટિ ફેરે બધો નિમિત કરી દે છે, ત્યાં કોઈ રીતે એને ઉપાદાનની નિજ શક્તિ સમજાતી નથી, ઓળખાતી નથી. અને જેને પોતાની શક્તિની ખબર નથી એ પોતાની શક્તિની સંભાળ કેવી રીતે લે. જેને પોતાના ઘરમાં વૈભવ દાટેલો છે, ધન દાટેલું છે, દોલત પડી છે, એની ખબર ન હોય એનો ઉપભોગ કેવી રીતે કરે. એમ આત્મામાં અનંત શક્તિ છે અને સુખ આત્મામાં ભર્યું છે, એના જ્ઞાન વિના ને એના ભાન વિના એનો ઉપયોગ કેમ થાય. વિનય કરે તો એવું બોલે તારણહાર છો. હવે છઠની પૂજામાં તરણ તારણ જિહાજ તીર્થંકર દેવની સ્તુતિ કરે છે, તો આપ તો તરણ તારણ જિહાજ જહાજ છો. જે માણ માં બેસીને તરી શકાય છે એમ આપ તો અમારા અમારી નૌકા તમે છો ને નૌકાના ચલાવનારે તમે છો ને બધું સર્વસ્વ તમે જ છો. નિમતમાં આવે છે ને તમે એવા માતા ચે પિતા, તમે એવો બંધુ ચે સખા, તમે એવો વિદ્યા દ્રવિણમ, તમે એવો સર્વમ દેવ, તમે જ બધું હે દેવ, તમે જ મારું બધું છો. અર્પણતા કરે છે પણ ખરેખર એમ નથી, વાસ્તવિકપણે એમ નથી, પરમાર્થપણે એમ નથી, માત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે એમ. ઉપાદાનના જ્ઞાનવાળા સાધકો એવી સ્તુતિ કરે છે ત્યારે પણ જાણે છે કે મારું કાર્ય મારા પુરુષાર્થથી થાય છે અને ગુરુવાદીથી મારું કાર્ય થતું નથી. એમ જાણે છે તો એ આવો વ્યવહાર કરે છે કે તમે અમારા તારણહાર છો. આ થોડું અટપટું લાગે છે માણસોને. એક કુરથી એમ કહો કે કામ અમે અમારું કરીએ, અમારાથી કરીએ, વળી એમ કહો છો નાના તમે અમને તારી દીધા. આ બે વાત બોલવામાં તો વ્યવહારની બોલણી હોય એમ બોલાય. લાવો પાણીનો પ્યાલો આપજો એમ કહેવાય. જ્ઞાન તો બરાબર છે કે પાણી ભરેલો પ્યાલો માગ્યો છે, પાણીનો પ્યાલો તો જ્ઞાનમાં ક્યારે આવ્યો નથી ને હોતો નથી, એટલે આવતો પણ નથી કે પાણીનો બનાવેલો કોઈ પ્યાલો હોય. પણ બોલનારને એમાં દોષ નથી, કેમ કે એનું જ્ઞાન બરાબર છે. એમ શ્રી ગુરુને તારણહાર કહેનારનું જ્ઞાન બરાબર છે તો એને દોષ નથી. અને એકાંતે એમ માને કે આપ જ અમને તારી દેવાના છો તો એ વાત એની બરાબર નથી, એની ભાષા બરાબર નથી ને જ્ઞાને બરાબર નથી, બે જૂઠું છે. શ્રીમદજીએ ભક્તિનો વિષય વિશેષ પ્રકારે કયો સત્પુરુષની ભક્તિ નથી એમના અનુયાયી તો આપણા શું કઈ ના સત બને થાય ઘરે આવ્યા હતા એમને હવે ભવાનીયા રહીએ છીએ અને કૃપાળુ દેવ ના ખોળે અમે તો માથું મૂકી દીધું છે એમનો ફોટો મોટો સરસ રાખ્યો છે ત્યાં સવારમાં ઉઠીને એને અમે નંદન પ્રણામ કરીએ છીએ ત્યારે કહીએ છીએ કે હે કૃપાળુ દેવ તારે જ અમને તારી દેવાના છે હવે તો અમે તારા ખોળે માથું નાખ્યું છે અને ભલે અમે તમારી જેમ કાંઈ ન સમજ્યા સોનગઢ વાળાની પણ અમને તો એ તારી દેશે અમને વિશ્વાસ છે ઠીક પણ હવે એ તો સ્વર્ગમાં બેઠા છે એ તો અત્યારે સ્વર્ગમાં બેઠા છે એ તમને તારવા ક્યાં આવે તમારો તો હો 50 વર્ષનો આયુષમાં 50-60 થઈ ગયા હોય એ તો બાકીના 5-50 હોય યુવા થઈ ગયું છે એ તો 100 વર્ષના આયુષ્ય બેઠા છે વૈમાનિક દેવમાં સાગરોપમના આયુષમાં જાય છે ક્યાં તારવા આવશે હજી તો ત્યાં સુધી તો ચોથે ગુણ સ્થાને રહેશે પછી એકાવતારી છે એટલે મનુષ્ય થઈ સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર વધારીને સ્વરૂપમાં લીન થઈ જશે ત્યારે નિર્વાણને પામશે ત્યારે એ પોતે તરશે બીજાને તારવાનો તો એમાંય પ્રશ્ન રહેતો નથી પણ કહેવાય કહેવામાં દોષ નથી સમજીને કહેવામાં દોષ નથી ઘણા આપણે ત્યાં ચર્ચા એવી કરી આમ બોલાય કે ન બોલાય પણ બોલવાનો વાંધો નથી સમજીને બોલવાનો વાંધો નથી અસમજણથી તો સાચું બોલે તો ખોટું છે અને સમજણથી ખોટું બોલે એનું પણ સાચું છે ઉપચાર વચન પણ એનું સત્ય વચન છે ઉપાદાનની સ્વતંત્રતા વિના જ્ઞાન વિના નિમિત્તનું જ્ઞાન થાય નથી એટલે અનેક નિમિત્તો સંયોગમાં આવે ત્યારે જ્ઞાનમાં જણાય પણ પોતાની શક્તિને સંભાળનાર જે છે એ નિમિત્તની સાથે ભળતો નથી નિમિત્તને અનુસરીને પરિણમતો નથી કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે કે નહીં પોતે રાગ દ્વેષ મોહ કરે ત્યારે ન કરે અને સ્વરૂપમાં પોતાની શક્તિને સંભાળે ઉપાદાનને સંભાળે તો રાગદ્વેષ મોહ ન થાય તો એ ઉદય એને નિમિત્ત પણ કહેવામાં આવતો નથી ત્યારે એને નિમિત્તનું જ્ઞાન થાય છે કે ઉદય હતો પણ હું મારા સ્વરૂપમાં બરાબર લીન હતો પ્રાણ છૂટે છે ને ઘણી વેદના થાય પણ સાધક છે તે કાળે વિશેષપણે સ્વરૂપના આરાધનમાં રહે છે તો તે કાળે એને આર્ત ધ્યાન થતું નથી પણ ધર્મ ધ્યાનમાં રહે છે એ ધર્મ ધ્યાનમાં રહે એને સમાધિ મરણ કહેવામાં આવે છે આ નમોરિયંતાણમ કરે માટે સમાધિ મરણ એમ નહીં મોટાભાગના તો બેસુદ્ધ થાય છે એટલે સાંભળતા જ નથી બોલે તો ક્યાંથી અથવા મનન તો કરે ક્યાંથી પંચ પરમેશ્વરનું મૃત્યુના ભયથી બેશુદ્ધ થઈ ગયેલા નથી પોતે વિચારી શકતા કે નથી કાંઈ સાંભળી શકતા પણ એમ કે એમ એને સંભળાવવા માટે પછી કાગળમાં લખે કે સમાધિ મરણ છે એમ છે એમ કાંઈ સમાધિ મરણ જે આત્મજ્ઞાનમાં નિજ સમાધિને પામ્યા છે અને જેનું પરિણમન એટલે જીવન સમાધિમય છે તેનું મરણ સમાધિમય થાય છે એ મરણના કાળે સમાધિ દશામાં આત્માના ભાનમાં રહી શકે છે નહીતર તો મરણની વેદના અથવા વેદના આવ્યા પહેલાનો જે ધાક છે શોક લાગે છે એમાં જ બેભાનપણે દેહનો ત્યાગ કરે છે જેને સ્વરૂપનું ભાન હોય એને વિશેષ આરાધન થાય એ જાગી જાય કે હવે આ દેહ છોડવાનો કાળ છે વેદના વધશે પણ પોતાના સ્વરૂપની પકડ એવી અંદર કરે કે એને સમાધિ મરણ એટલે આત્માના ભાનમાં દેહ છોડે
સ્વતંત્ર કરી શકે
છે એને મરણમાં ઉદય રૂપ નિમિત્ત એના પુરુષાર્થને રોકી શકતો નથી. પ્રતિકૂળતામાં પ્રતિકૂળ ઉદય છે સૌથી વધુમાં વધુ હાઈએસ્ટ, પણ એ ઉદય એને પોતાના સ્વરૂપના પુરુષાર્થમાં પાછું પડવામાં કે પુરુષાર્થહીન થવામાં નિમિત્ત નથી થતું, ઉલટાનો તે પ્રસંગ એને પુરુષાર્થ સતેજ થવામાં નિમિત્ત થાય છે. એ ઉપકાર ગણવો કે નહીં એનો? જે કોઈ લાભનું નિમિત્ત થાય એનો આભાર માનવામાં આવે છે ને ઉપકાર માનવામાં આવે છે. તો જ્ઞાનીઓ એમ કહે છે કે હે મૃત્યુ, તું આવ, અમે અમારે તારા આગમનનો મહોત્સવ ઉજવવો છે. મૃત્યુ મહોત્સવ કયો છે? રત્નકરણ જેમ મહેમાન આવે ને એનો ઉત્સવ ઉજવે એમ. મુનિને જંગલમાં સિંહ વાઘ મળે, પાયમાં જાણે પરમ મિત્રનો યોગ જો. ઠીક કહો, નાગ હમે મળે તો કે પાયમાં જાણે પરમ મિત્રનો યોગ જો. ક્યાંથી લાવતા છે? પુરુષાર્થ ઉપડે છે. કદાચ આ દંશ દેશે તો હું તો મારા સમાધિ મરણમાં રહીશ, સમાધિ જીવનમાં રહીશ, સમાધિના પરિણમનમાં રહીશ. માટે મારું મરણ નથી, સમાધિ મરણ એ ખરેખર મને મરણ લાગુ પડતું નથી. જેનું જીવન સદેહે સમાધિમય છે તેનો દેહ ત્યાગ પણ સમાધિમય છે. જેનો દેહ ત્યાગ, આપણે એને મરણ ન કહીએ, જેનો દેહ ત્યાગ પણ સમાધિમય થાય તેને એકાદ બે ભાવ સુધી નવા દેહનું ગ્રહણ થાય તો એનું નવું જીવન પાછું સમાધિમય રહે છે. એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સહિત ઉપજે છે. દેવલોકમાં ઉપજે કે કોઈ પણ ગતિમાં ઉપજે, પૂર્વ કર્મને કારણે એ આત્માના ભાનમાં ઉપજે છે. એટલે એને બધે જે આત્મભાન છે એ સળંગ રહે છે, ક્યાંય એનું આત્મભાન ગુમાવતા નથી. એમ પોતાને સંભાળ લેનાર, પોતાની શક્તિની સ્વતંત્રતાને જાણનાર, અનુભવનાર નિમિત્તનું જ્ઞાન સાચું કરે છે. એના વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન સાચું જ્ઞાન હતું નથી. અને નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં, નિશ્ચય પરિણમ નહીં. આ એમ કહે છે કે આત્માના શુદ્ધ પરિણમન વિના, આત્માના શુદ્ધ પરિણમનના સદભાવમાં જે શુભ રાગરૂપ વ્યવહાર હોય છે, દર્શનના ચારિત્રના શુભ ભાવને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. એ વ્યવહાર રત્નત્રયનું જ્ઞાન સાચું ક્યારે? કે નિશ્ચય રત્નત્રયનું જ્ઞાન એટલે પરિણમન એટલે અનુભવ હોય ત્યારે. નહીતર તો નિશ્ચયના જ્ઞાન વિના, નિશ્ચયના પરિણમન વિના જે કઈ વ્યવહારિક શુભ ભાવો આવે છે દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને અનુસરીને, તેને જ ખરેખર ધર્મ મનાઈ જાય છે, તેને ધર્મનું કારણ મનાઈ જાય છે. તેથી તે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં નથી રહેતો, તે જ ઉપાદેયભૂત નિશ્ચય થઈ જાય છે કે આની જ ઉપાસના કરો, હવે આ જ કર્યા કરો, આ જ કર્યા કરો. આમ કરતા કરતા આપણનો મોક્ષ થઈ જશે, આપણું કલ્યાણ થઈ જશે. એને વ્યવહારનું વ્યવહારના સ્થાનમાં જ્ઞાન રહ્યું નહીં, વ્યવહારને વ્યવહારના સ્થાનમાં રાખ્યો નહીં, તેથી તેને તે વ્યવહાર વ્યવહાર તરીકે નહીં જાણતા. જ્ઞાનીઓ તે પરિણામને વ્યવહારાભાસમાં મૂકે છે કે એને ખરેખર વ્યવહાર નથી. નિશ્ચય પરિણમન નહીં હોવાને લીધે તેને ખરેખર વ્યવહારના પરિણામ નથી, પરંતુ એને વ્યવહારને નિશ્ચય માન્યો છે, તે તેનો વ્યવહારાભાસ છે. આમ જાણે છે. નિશ્ચયના જ્ઞાન વિના અથવા નિશ્ચયના પરિણમન વિના વ્યવહારનું સાચું જ્ઞાન હોય નહીં, કે વ્યવહારનું સાચું જ્ઞાન થાય નહીં, અથવા વ્યવહાર વ્યવહારના સ્થાનમાં રહે નહીં. પંચ મહાવ્રત આદિ અથવા અણુવ્રત મહાવ્રત આદિના પરિણામ, તપશીલ સંયમના પરિણામ, જે મોક્ષ માર્ગી જીવને નો વ્યવહાર છે એમ કહેવાય છે, એના નિશ્ચય પરિણામનું સહચરપણું જાણીને કહેવાય છે. શા માટે કહેવાય છે? નિશ્ચય પરિણમને એને હોવાથી, શુદ્ધ પરિણમને એને હોવાથી, આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વર્તતા હોવાથી એ સંબંધીના જે વિકલ્પ છે એને સહચર જાણીને, નિમિત્ત જાણીને એના ઉપર વ્યવહારનો આરોપ કરવામાં આવ્યો છે. જેને એ વ્યવહાર ગુણસ્થાન અનુસાર યથા યોગ્ય જ હોય છે, સાધકને તેનો વ્યવહાર ગુણસ્થાન અનુસાર યથા યોગ્ય જ હોય છે. જો ગુણસ્થાન અનુસાર યથા યોગ્ય વ્યવહાર ન હોય તો એ વ્યવહારમાંથી ગયેલો, નિશ્ચયમાંથી તો અવશ્ય ગયેલો જ છે. એનો વ્યવહાર બરાબર નથી પણ નિશ્ચય બરાબર છે એમ તો કદી પણ વિચારવા યોગ્ય નથી. પણ જો વ્યવહાર બરાબર હોય તો નિશ્ચયનું પરિણમન છે કે નહીં એ તપાસ માગે છે, તપાસનો વિષય થઈ જાય છે. નહીંતર તો એ તપાસવાનો વિષય પણ રહેતો નથી કે ત્યાં છે જ નહીં. એટલે નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં. એમાં તો બધા બહુ સિદ્ધાંત, એક એક વાતો ત્રિકાળી સિદ્ધાંતો જેવી છે. જેમ ત્રિકાળી દ્રવ સ્વતંત્ર નિરપેક્ષ છે તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ અને સ્વતંત્ર છે. હવે બીજી વાત લીધી કે જેમ આત્માનું કાયમી જે સ્વરૂપ છે, સામાન્ય સ્વરૂપ છે, દ્રવ સ્વભાવ છે, અનંત શક્તિના સામર્થ્ય રૂપે, તે જેમ સ્વતંત્ર છે અને કોઈની અપેક્ષા રાખતું નથી, પરાધીન નથી જરા પણ, કેમકે બેહદ સામર્થ્યથી ભરેલું છે, બેહદ સામર્થ્યમય છે એનું સ્વરૂપ, તેથી તેને કોઈની અપેક્ષા હોઈ શકે નહીં. જેમ ત્રિકાળી દ્રવ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, તેમ તે દ્રવ્યની સમય સમયની જે પર્યાય વિશેષ થાય છે તે પણ નિરપેક્ષ અને સ્વતંત્ર છે. દ્રવ સ્વતંત્ર અને પર્યાય પરાધીન એમ બનતું નથી. પરાધીનતા જેણે સ્વીકારી છે તેની પર્યાય પણ સ્વતંત્ર છે, પણ એ સ્વતંત્રતાને સ્વીકારતો નથી તેથી દુઃખી છે. બાકી એની પરાધીનતા પણ સ્વતંત્ર છે. જેમ કોઈ વ્યસની એમ કહે કે મને ફલાણા વગર ન ચાલે, સવારમાં ચા ન મળે તો માથું દુખે અને સ્વાધ્યાયમાં મન લાગે, તો કહે છે કે એવી પરતંત્રતા તે સ્વતંત્ર રીતે સ્વીકારેલી છે. ચાએ તને ચાય જો પરતંત્ર કરતી હોય તો બધાની એ હાલત થવી જોઈએ, પણ એવું કાંઈ બધો નથી. એ પણ સ્વતંત્ર છે. એવો પરાધીન રહેવા પણ પોતે સ્વતંત્ર છે અને સ્વાધીન થવા પણ પોતે સ્વતંત્ર છે. પણ એને પરાધીન થયેલાને, પરાધીન વૃત્તિવાળાને પોતાની સ્વતંત્રતાની, પરાધીનપણે, સ્વતંત્રપણે પરાધીન છું એવી ખબર નથી. એને તો એમ જ છે કે હું તો પરાધીન છું, મને તો ચાલે જ નહીં, એ વાત બરાબર નથી. દરેક પદાર્થની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ અને સ્વતંત્ર છે, અને તેથી સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે. પર્યાયનું કારણ પર્યાય છે. આ કારણ કાર્યની આખરી સીમા છે. પર્યાયનું કારણ નિમિત્ત તો નહીં, પણ પર્યાયનું કારણ એનું ત્રિકાળી દ્રવ પણ નહીં. જો પર્યાયનું કારણ ત્રિકાળી દ્રવ હોય તો જેવું દ્રવ કારણ એવું જ કાર્ય હોય, પણ અનંતકાળ સંસાર અવસ્થામાં ત્રિકાળી દ્રવ પરિપૂર્ણ સિદ્ધ સમાન શુદ્ધ હોવા છતાં અનંત પ્રકારની અશુદ્ધિઓ અને મલિનતાઓ અવસ્થામાં સ્વતંત્રપણે થાય છે. એ દ્રવ સ્વભાવની અવગણના પણ એ સ્વતંત્ર કરે છે કે નહીં, એની અવગણના કરતા એ શુદ્ધિ થાય છે તો એ અવગણના સ્વતંત્ર કરે છે. સામર્થ્ય કોનું વધારે, દ્રવ્યનું કે પર્યાયનું? દ્રવ્યમાં તો અનંત સામર્થ્ય છે, ઓકે, પણ એ અનંત સામર્થ્યની અવગણના કરવાનું સામર્થ્ય એક સમયની પર્યાય નથી. ભલે ઊંધું સામર્થ છે પણ એની સ્વતંત્રતા તો એક વાર સ્વીકારતો, એ સ્વતંત્રતા સ્વીકાર્યા વિના તને પદાર્થનું યથાર્થ જ્ઞાન નહીં થાય. એ પણ સ્વતંત્ર છે, તીર્થંકરનું નથી માનતો, જી બીજાનું તો ન માને, પણ જેના ઉત્કૃષ્ટ ગુણ છે ને, જે જગદગુરુના સ્થાને બેઠા છે એનું પણ જીવે સમો શરણમાં જઈને માયનું નથી. આરતી ઉતારી છે પણ તે જ કાળે માયનું નથી. આપ મારા દેવ છો, આપ મારા તારણહાર છો, અને હું આપની પૂજા ભક્તિ મણિરત્નના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી કરું છું, પણ હું તમારું માનવાનો નથી. ઠીક, એવી બે બધી સ્થિતિ છે. એક કોરથી ભક્તિ કરે અને બીજી કોરથી માને નહીં, આવી વિચિત્ર સ્થિતિ છે. અને તેથી રખડે છે. રખડવાનું મૂળ કારણ આ છે. તો એ ન માને તો એ સ્વતંત્રપણે ન માને. એટલે શ્રીમદજી એ કહ્યું કે ભાઈ, તું ભગવાન છો, પરમેશ્વર છો, પણ તું પરમેશ્વર હોવા છતાં તારામાં કઈ અપલક્ષણ ઓછા નથી, અપલક્ષણ થી ભરેલો છો એમ કીધું. ઠીક, કેમ કે તું સ્વતંત્રપણે કોઈનું માનતો નથી. માને છો તો સ્વતંત્રપણે, અને નથી માનતો તો પણ સ્વતંત્રપણે. સ્વતંત્ર થાય છે, સ્વસંગ કરે એટલે શું, કે જે પોતાનું સ્વરૂપ છે એને પોતા સ્વરૂપે જાણે, તો એમાં શુદ્ધિ થવાનું શું કારણ છે? પર્યાય નો સ્વભાવ છે કે સ્વભાવ દ્રષ્ટિના બળ ઉપર પર્યાયની શુદ્ધિ, પર્યાય નો સહજ સ્વભાવ છે. આ સિદ્ધાંત છે, સ્વતંત્રતા નથી, એ સ્વતંત્રપણે સ્વદ્રવ પ્રત્યે જાય છે. પર્યાય પરદ્રવ પ્રત્યે ઢળે છે તો પણ સ્વતંત્ર, અને સ્વદ્રવ પ્રત્યે ઢળે છે તો પણ સ્વતંત્ર ઢળે છે. કોઈ એને કેમ કે દ્રવ તો કિંચિત કરશે, દ્રવને કઈ કરવું એવું કાર્ય જો એમ હોય તો કારણ પરમાત્મા તો અનાદિનો હતો, શા માટે અશુદ્ધિ થાય? માટે દ્રવની સદ્રશ પર્યાય દ્રવ પ્રમાણે નહીં હોવાથી એની સ્વતંત્રતા સાબિત થાય છે. પણ તેથી એવું નથી કે જેમ અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્ય વચ્ચે સંબંધ નથી, તેમ દ્રવ્ય અને પર્યાય વચ્ચે સંબંધ નથી, એમ નથી.
બે દ્રવ્ય થઈ ગયા
છે તો બે દ્રવ્ય થઈ જશે. આ ચર્ચા હમણાં થઈ હતી ગયા શનિવારે. પ્રાણભાઈ કેટલાક પ્રશ્નો લખીને તૈયાર કર્યા છે, લગભગ પોણી કલાક ચર્ચા ચાલી છે. બીજા તબક્કે પૂરી થશે, અડધી ચાલી છે, અડધી હવે જરાક સ્વાસ્થ્ય બરાબર નથી હમણાં.
બરાબર,
એવા પ્રશ્ન તો પર્યાયનું કારણ પર્યાય છે એમ ગુરુદેવ કહે છે, એનો અર્થ તો કે પર્યાય અંશ છે એ પરમને આધીન તો નથી, પણ સ્વદ્રવ એને કર, સ્વદ્રવ જો એનું નિશ્ચય કારણ હોય તો જેવું સ્વદ્રવ છે એવું જ પરિણમન થાય. પણ ઉલટું પણ સ્વતંત્ર થાય છે, અને સુલટું પણ સ્વતંત્ર થાય છે, એમ એની સ્વતંત્રતા છે. તેમ છતાં પરદ્રવ્યની જેટલું એ સ્વતંત્ર પરિણમન નથી. પરદ્રવ્યનું પરિણમન જેટલું સ્વતંત્ર છે એટલું દ્રવ પર્યાય વચ્ચેનું પર્યાયનું પરિણમન એમ સ્વતંત્ર નથી. એમ કે એક પદાર્થનો અવયવ છે અંશી ને અંશ, એ એક પદાર્થનો અવયવ છે એમ સાથે સાથે જાણવું જોઈએ. એમ દ્રવ્ય પર્યાયનું જોડકું છે તે પદાર્થ છે એમ પદાર્થનું પણ એને જ્ઞાન હોવું
જોઈએ,
તો એને સ્વતંત્રતા બરાબર સમજશે.
જય હો વિદ્રાગી દિગંબર જિન ધર્મનો જય હો.